યોહાનને લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય અને 1-11 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ.
તો બાઇબલ વાંચીએ તે પહેલાં આપણું બાઇબલ ઊંચું કરીશું અને ધ બેસ્ટ બુક ટુ રીડ ઇઝ ધ બાઇબલ એ કોરસ ગાઈશું. ધ બેસ્ટ બુક ટુ રીડ ઇઝ ધ બાઇબલ. ધ બેસ્ટ બુક ટુ રીડ ઇઝ ધ બાઇબલ. ઇફ યુ રીડ ઇટ એવરી ડે ઇટ વિલ હેલ્પ યુ ઓન યોર વે. ઓ ધ બેસ્ટ બુક ટુ રીડ. યોહાનની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને 1-11 કલમ. ધ ગોસ્પલ એકોર્ડિંગ ટુ જોન ચેપ્ટર 2 રીડિંગ વર્સીસ 1-11. મારા ગુજરાતી બાઇબલ પ્રમાણે પૃષ્ઠ નંબર 89. ત્રીજે દાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુની માં હતી. ઈસુને સાથેના શિષ્યોને પણ તે લગ્નમાં નોંધ્યા હતા. દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે ઈસુની માં તેને કહેશે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી. ઈસુ તેને કહેશે કે ભાઈ, મારે ને તારે શું, મારો સમય હજી આવ્યો નથી. તેની માતા ચાકરણ કહેશે કે જે કંઈ તે તમને કહે તે કરો. હવે યહૂદીઓને શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં 2-3 મોણ પાણીમાં એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓએ તેને છલો છલ ભર્યા. પછી તેઓને કહે છે કે હવે ગાડીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો નહોતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહેશે કે હરેક માણસ પહેલાં સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારી પેટે પીધા પછી નરસો, પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. ઈશ્વર પિતા આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. આમાં
આભાર માનું છું. શુક્રવારે મિટિંગમાં આવ્યા ત્યારે ખબર પડી કે આ ચોથો રવિવાર છે અને મારે ચર્ચ લેવાનું છે. ત્યાં સુધી એમ હતું જયંતિભાઈ લેવાના છે. ગમે ત્યાં હોય ઈશ્વરનો આભાર માને છે કે તેની સ્તુતિને માટે, તેના વચનો પર મનન કરવા માટે આપણને આ સુંદર પ્રસંગ આપ્યો છે. ખ્રિસ્તી જીવન એ ખ્રિસ્તી જીવન લોકો એમ માને છે કે દુઃખથી ભરેલું, વિટંબણાઓથી જળતાઈ ગયેલું અથવા તો જિંદગીમાં કોઈ પણ આનંદ હોય નહીં એ જાતનું જીવન એ ખ્રિસ્તી જીવન છે. પણ જો તમે એવો અનુભવ કર્યો હોય કે તમારા જીવનમાં આનંદ નથી, તમારા જીવનમાં મુશ્કેલીઓ છે, તમારા જીવનમાં વિટંબણાઓ છે, તો યાદ રાખજો એ એટલા માટે નહીં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારાથી દૂર જતા રહ્યા છે, પણ એટલા માટે કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા જીવનમાં આમંત્રણ આપ્યું નથી. અને જ્યારે આ ખ્રિસ્તી જીવન એ આનંદ અને સેલિબ્રેશનનું જીવન છે. પ્રભુના પોતાના શબ્દોમાં આપણે જોઈએ તો કહે છે કે હું આ જગતમાં આવ્યો એટલે સારું કે તમને જીવન મળે અને એ ભરપૂર જીવન તમને મળે એ માટે હું આવ્યો છું. અને આપણે ઘણીવાર એ ભરપૂર જીવનને આપણે સમજી શકતા નથી. પાઉલનો સેવક, પાઉલ પ્રભુનો સેવક કે જેણે પુષ્કળ દુઃખો સહન કર્યા, ભાણોમાં કહે છે કેટલી વાર ભાણો તૂટી ગયા, મુશ્કેલી પડી, પોતે રબાય હતો, ધર્મનું કામ કરતો હતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા પછી કહે છે એનો એવો સમય આવ્યો કે તંબુ અને તેને પોતાનું ગુજરાન કરવાનું હતું. ભાડાના મકાનમાં તે રહેતો હતો, પણ કહે છે ત્યાં જેલમાં એ લખે છે કે રિજોઇસ, આઈ સે અગેન રિજોઇસ, આનંદ કરો. અને ફરીથી હું તમને કહું છું કે તમે આનંદ કરો. પણ ખ્રિસ્તી ધર્મમાં આનંદ કઈ જગ્યાએ તમે મેળવવા માંગો છો? ખ્રિસ્તી ધર્મનો આનંદ તમે જો હોય તો રોમિયોનો પત્ર અને તેની 14મું અધ્યાય અને 17મી કલમ આ પ્રમાણે કહે છે કે દેવનું રાજ્ય ખાવા પીવા અને દેવનું રાજ્ય ખાવા પીવામાં નથી. જે આનંદ લોકો માને છે કે ખાવા પીવામાં આનંદ છે, એ આનંદ એ ખ્રિસ્તી જીવનમાં નથી. પણ ખ્રિસ્તી જીવનમાં કહે છે શાંતિ. હું તમને એકચ્યુઅલી વાંચીને બતાવું. રોમિયોનો પત્ર તેનો 14મો અધ્યાય અને 17મી કલમમાં આ પ્રમાણે કેમ કહે છે, કેમ કે દેવનું રાજ્ય તો ખાવા પીવામાં નથી, પણ ન્યાયપણું, શાંતિ અને પવિત્ર આત્માથી મળતો આનંદ એવોમાં છે. ખ્રિસ્તી જીવનમાં જો તમારે આનંદ મેળવવો હોય અને આનંદનો અનુભવ તમારે કરવો હોય તો કહે છે એ જીવન કહે છે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપવા માંગે છે, અને એ તો શાંતિ. સૌથી પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને શાંતિ આપવા માંગે છે, અને કહે છે કે શાંતિ એ જે જગતે આપીએ નહીં, પણ કહે છે મારી શાંતિ હું તમને આપું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ એ કહે છે જે આદમ અને હવા જે વાડીમાં રહેતા હતા અને જે શાંતિ અમે હતી, એ શાંતિ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એદન વાડીની શાંતિ તમને અને મને આપવા માગે છે, નહીં કે ખાવા અને પીવાની શાંતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે કે હું તમને ન્યાય પણ આપું છું. કેવું ન્યાય પણ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાય પણ કે જેમાં કોઈ ઢાળ હોતો નથી, કોઈ કરચરી હોતી નથી, કોઈ મલિનતા હોતી નથી, એ ન્યાય પડું. તમે કેટલા બધા પાપ કર્યા હોય, ગમે તેવું તમારું જીવન હોય, પણ જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોની પાસે આવો છો ત્યારે તમને એ ન્યાય ઠરાવે છે, અને કોઈ તમને દોષી ઠરાવતું નથી. એ ન્યાય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આપવા માંગે છે, અને પવિત્ર આત્માથી તમને વેષ્ટિત કરવા માંગે છે, અને કહે છે એ પવિત્ર આત્મા જ્યારે તમારા અને મારા જીવનમાં આવે છે ત્યારે આપણા હૃદયની અંદર જે આનંદ છે એ આનંદ બીજા જોઈ શકે છે. અને જ્યારે આનંદ તમારા જીવનમાં આવે છે ત્યારે તમે ગલાથનો પત્ર અને તેનો 5મો અધ્યાય અને 22મી કલમની અંદર જે એના જે ફળ તમે આપો છો એ ફળ પરથી તમે જોઈ શકો છો. તમે ઘેર જાઓ તો ગલાથનો પત્ર તેનો 5મો અધ્યાય અને 22મી કલમ જોજો કે કયા ફળ એ તમે ન્યાય હોવાથી આપી શકો. તમે કદી ગામડામાં ગયા હોય અને આંબા પર પુષ્કળ કેરીઓ થતી હોય અને એ આંબાને તમે જુઓ ત્યારે એ આંબો એટલો બધો હસતો અને આનંદ કરતો તમને દેખાશે, કારણ કે એના ફ્રૂટથી એ બીજાને આનંદ આપી શકે છે. એ જાતનું જીવન એ તમારું જીવન હોવું જરૂરી છે. આપણે આગળ જઈએ તે પહેલા પાઉલ જે યોહાન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત આ કાના ગામમાં કરે છે એ પહેલા શું થયું એ તાંગડી આપણે ટૂંક વાતોમાં વર્ણવીએ. તો કહે છે કે સૌથી પ્રથમ તો જ્યારે યોહાને એનું કાર્ય શરૂ કર્યું ત્યારે કહે છે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ આપી. કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવતા જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે, એ તેની ઓળખાણ આપે છે અને ત્યાર પછી કે છે યોહાન નું બાપ્તિસ્મા કરે છે અને ત્યાં આગળ કે છે પ્રભુ પવિત્ર આત્મા ઉતરે છે આ બીજા દિવસની વાત છે ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ યોહાનના બે શિષ્યો યોહાન અને સિમોન પિત્તર કે છે તેની પાછળ આવે છે અને ત્યાર પછી આગળ જોઈએ છે ત્યારે કે છે સિમોન પિત્તર અને આંદ્રિયા એ યોહાનના બે શિષ્યો હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે ત્યાર પછી ફિલિપ આવે છે અને ફિલિપ પછી કે છે નાથાનિયલ આવે છે અને નાથાનિયલને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તું ખરો ઈસરાયેલી છે તમારા અને મારા માટે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાચનો બોલે છે કે તું ખરો ઈસરાયેલી છે ત્યારે આપણને આનંદ થશે કારણ કે તારે તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના કુટુંબના ભાગીદાર બની છે અને હવે કે છે શું થાય છે કે ત્રીજા દિવસે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે ત્રીજા દિવસે કોઈ આપણને ખબર નથી કે કેવો દિવસ છે પણ જો તમે યહૂદીઓની રીતિ જુઓ તો એમના લગ્ન એ બધા સુધી બુધવારે હોય છે અને કદાચ છે ને બુધવાર હોય પણ હું વારમાં માનતો નથી પણ કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લગ્નમાં હાજર હતા અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લગ્નમાં હાજર હતા ત્યારે કે છે ત્યાં આગળ એક ઘોણે એમને બોલાવ્યા ઘણા બધા કહે છે કે એની માં મરિયમે કદાચ એને બોલાવ્યો કારણ કે મરિયમ ત્યાં હતી ઘણા બધા કહે છે કે કદાચ એને નાથાનિયલે તેને બોલાવ્યો હોય કારણ કે નાથાનિયલ પોતે પ્રભુનો નવો શિષ્ય થયો હતો અને એને બહુ ઉમંગ હતો કે મારો ગુરુ એ ત્યાં આવે કારણ કે નાથાનિયલ એ કાના ગામનો હતો કદાચ એને નાથાનિયલે બોલાવ્યો હોય પણ કોણે બોલાવ્યો એ ત્યાં બહુ અગત્યની વાત નથી અગત્યની વાત ત્યાં આગળ આવીને એ ઊભી રહે છે કે એ ખાના ગામમાં શું બન્યું જો તમે ખાના ગામની અંદર જે વાક્ય ત્યાં વાંચવામાં આવ્યું છે જે જયંતિભાઈ આપણે આગળ વાંચ્યું ત્યાં આગળ કહે છે કે ખાના ગામમાં લગ્ન અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લગ્નમાં આવે છે અને આ લગ્નની અંદર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે ત્યારે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગાડી આનંદ કરવા માટે આવે છે લોકોની સાથે ત્યાં એ પોતે સેલિબ્રેશન કરે તે માટે ત્યાં ગાડી પ્રભુની પાસે ત્યાં લગ્ન મંડપમાં પ્રભુ આવે છે અને સૌથી સારોમાં સારો જો આનંદ આ દુનિયામાં કોઈને થતો હોય તો એ લગ્ન પ્રસંગે થાય છે પણ જો લગ્ન પ્રસંગે ખાવાનું ખૂટી જાય તો ખલાસ અને આવું જ કંઈક બન્યું અને યહૂદી ધર્મમાં એવું હતું કે જો તમારી પાસે દ્રાક્ષારસ ખૂટી જાય કારણ કે દ્રાક્ષારસ એ આનંદનું ચિહ્ન હતું તો કહે છે કે યહૂદીઓ એ જે વર રાજાના માતા પિતા છે તેમને દંડ કરે પણ એવું કે બાઇબલમાં લખેલું નથી આ ફક્ત એમના રિવાજની વાત હું તમને કરું છું પણ કહે છે ત્યાં ગાડી લગ્નમાં દ્રાક્ષારસ ખૂટી ગયો અને મરિયમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવીને કહે છે ત્યાં ગાડી કહે છે કે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે ઈસુની માં તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ ચમત્કાર કરે છે પણ એ પહેલા તમે જુઓ તો મૂસાએ જે ચમત્કાર કર્યો એ મૂસાએ જે ચમત્કાર કર્યો એ સૌથી પહેલો ચમત્કાર એ પાણી પર કર્યો નાઇલ નદી પર કર્યો અને એ નાઇલ નદીને લોહીમાં ફેરવી દીધી અને કહે છે એ તો ઈશ્વરનું ન્યાસન ત્યાં જાહેર કરે છે અને આ ગાડી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે પાણીમાંથી દ્રાક્ષરસ બનાવે છે એ પાણીનો દ્રાક્ષરસ એ તો કહે છે આનંદ અનંતકાળિક આનંદનું ક્યાં ચિહ્ન આપણી આગળ રજૂ કરવામાં આવે છે એ શું તેને શું કહે છે બાય મારે અને ધારે શું મા શબ્દ એ વાપરવો જોઈતો હતો પણ કોઈ કારણસર બાય એ શબ્દ વાપરવામાં આવ્યો છે પણ એ બહુ રિસ્પેક્ટફુલ શબ્દ ત્યાં આગળ એની માને માટે વાપરવામાં આવ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધુ સંપર હતા અને યોહાન ને જ્યારે તેની માને સોંપે છે ત્યારે કહે છે કે ભાઈ જો તારો દીકરો, અને યોહાન ને કહે છે કે જો તારી મા. ભાઈ શબ્દ તાંગડી વાપરવામાં આવે છે. અને બીજું આગળ તમે જુઓ તો કહે છે મારો સમય. યોહાન ની સુવાર્તાની અંદર 7 વાર મારો સમય એ વાપરવામાં આવેલો છે. 5 વાર કહે છે મારો સમય આવ્યો નથી, અને 2 વાર કહે છે કે મારો સમય આવી ચૂક્યો છે. પ્રભુનો સમય હજુ આવ્યો નહોતો, એટલે કહે છે કે મારો સમય આવ્યો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી કે મારે વધસ્તંભે જવાનું છે, અને મારે વધસ્તંભે જવા માટે બીજા 3 વર્ષ સુધી આ દુનિયામાં ઈશ્વરનું કામ કરવાનું છે. એટલે કહે છે કે મારો સમય આવ્યો નથી. અને આ યહુદન ભાઈ મરિયમ એને એ હતું કે આ મારો છોકરો એ સ્ત્રી છોકરો છે, એ મોટો યહૂદી પ્રબોધક બને, રાબાઈ બને, અને કંઈક એવું કરે કે જેથી કરીને એનો મહિમા થાય. એ મા ઈસ્તી હતી. અને સામાન્ય રીતે તમે જોઈએ છે કે યોહાન અને યાકૂબની મા જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવી ત્યારે કહે છે કે તું એકને તારે જમણે હાથે અને બીજાને તારે ડાબે હાથે મૂકજે. માની ઈચ્છા હોય કે તેમના દીકરાઓ એ મોટી જગ્યાઓ પર હોય. આજે આપણી પણ ઈચ્છા હોય કે આપણા દીકરાઓ બહુ મોટી જગ્યા પર હોય, કંઈ જ ખોટું નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ કહે છે કે મારો સમય હજુ આવ્યો નથી, મારો સમય હજુ આવ્યો નથી. અને પ્રભુ ત્યાં આગળ કહે છે પોતાને મહિમાવાન કરવા માંગતો નથી. પણ મરિયમ કહે છે કે જે કંઈ તે તમને કહે તે તમે કરો. પુત્રપણનો જે વિશ્વાસ એની માની પર હતો, એને ખબર હતી કે આ કોઈ સામાન્ય મારો દીકરો નથી, પણ એ તો ઈશ્વરે જે મને દર્શન આપીને કહ્યું છે એ કોઈ અલૌકિક ઈશ્વરી સંતાન છે, અને એ ચોક્કસ કંઈક કરશે. અને ત્યાં આગળ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને કહે છે કે જે 6 કુંડા યહૂદીઓના શુદ્ધિકરણ માટે હતા તેને લાવી અને તેમાં પાણી જે કંઈ તે તમને કહે તે તમે ખરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે એને પાણીથી ભરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો પોતાનો મહિમા કરવા માંગતો હોત તો તે જ ઘડીએ એને આખી એ જાનને ભેગી કરી હોત અને એને કહ્યું હોત કે આ પાણી છે, જો 6 કુંડામાં મેં પાણી ભર્યું છે અને હવે હું તેનો દ્રાક્ષારસ બનાવું છું, અને કદાચ એને આખા ગાલીની અંદર એ વાત વહેતી થઈ ગઈ હોત. પણ પ્રભુ શ્રી ખ્રિસ્તે એના છાકરો વગર કોઈને કશું જ કહ્યું નહીં. એના છાકરો એટલા જાણતા હતા કે આ દ્રાક્ષરસ ક્યાંથી આવ્યો, અને કહે છે જઈને ખાર ભરીને આપો. અને જ્યારે ખાર ભરીને આપવામાં આવ્યો ત્યારે કહે છે એ દ્રાક્ષરસ કહે છે એ બહુ ઉત્તમ દ્રાક્ષરસ હતો. અને આ ઉત્તમ દ્રાક્ષરસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બનાવ્યો. ત્યાં આગળ જો તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વચન કહે છે કે તમે ભૂંડા હોવા છતાં તમારા બાળકોને સારા વાના આપી જાણો છો, તો પ્રભુ એ તમને એથી વિશેષ સારા વાના આપશે. એ કેટલી અગત્યની અથવા તો સત્યતા ભરેલી વાત છે. અને ત્યાં આગળ તમે જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે ચમત્કાર કરે છે એ ઓર્ડિનરી દ્રાક્ષરસ નહીં પણ ઉત્તમ પ્રકારનો દ્રાક્ષરસ આપે છે. તમને અને મને એ ઉત્તમ દ્રાક્ષરસથી તૃપ્ત કરવા માગે છે. કે જે 6 કુંડામાં લગભગ 180 ગેલન જેટલું ડાંગળી પાણી માતું હશે, અને 180 ગેલન પાણીને ત્યાં આગળ પ્રભુ દ્રાક્ષારસ બનાવે છે. પુષ્કળ પ્રમાણમાં એ ત્યાં આગળ પાણી બનાવે છે. અને ફિલિપીઓનો ચોથો અધ્યાય અને 19મી કલમ હેલ્પભાઈ વાંચજો, ફિલિપાઈ 4:19. થોડી ઘણી નહીં પણ કહે સંપૂર્ણ ગરજ માગ્યા અને કલ્પના કરતા વધારે એ તમારી ગરજ એ પૂરી પાડવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી અને મારી મધ્ય છે. જો કાના ગામની અંદર આ ચમત્કાર થયો એ શા માટે થયો? ફક્ત ચમત્કાર કરવા માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું? ચમત્કારની પાછળ કે જે કોઈ હેતુ રહેલો છે અને હેતુ તો યહૂદીઓને માટે છે. અને યહૂદીઓને કહેવા માંગે છે કે તમે તમારા રીતિ રિવાજો એ આ ખાલી પાણી વગરના કુંડા જેવા છે, એ તમને કંઈ જ આપી શકતા નથી, એ તમારા જીવનો એ નકામા કામ વગરના અને કોઈ પણ ઉપયોગ વગરના છે અને એનાથી તમે કદી પણ સ્વર્ગની આશા રાખી શકશો નહીં. પણ જો તમે એક કુંડાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવો અને સામાન્ય પાણીથી તેને ભરો તો એ તમારા જીવનની અંદર કે છે જે અનંત જીવનનો આનંદ છે એ અનંત જીવનનો આનંદ એ ભરપૂરપણે એ ભરી દેશે. પણ ક્યારે? જો તમે તમારા જીવનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપો, ખાલી જીવનો, કોઈ પણ હેતુ વગરના જીવનો, કોઈ પણ જેના કારણ નથી એવા જીવનો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને તેના મહિમાને માટે વાપરે છે. શું તમારા જીવનો એ આ ખાલી કુંડાના જેવા છે? આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખાલી જીવનોને તેના આનંદથી, તેના અનંત જીવનથી, તેના ન્યાયપણાથી, તેની શાંતિથી એ ભરી દેવા માગે છે. જો તમે તેની આગળ આવી અને તમે તેને અર્પો થાવ. હું તમને આજે બોલાવતો નથી, તમારા મનમાં તમે વિચાર કરો, ઘરે જઈને પ્રાર્થના કરો કે શું મારા જીવન એ ખાલી છે? મારા જીવન ફક્ત ધર્મના સંસ્કારોમાં જ ડૂબેલા છે? મારા જીવન ફક્ત એ રવિવારે એ પ્રાર્થનામાં આવવું, મીટિંગમાં આવવું, શુક્રવારે પ્રાર્થના કરવી એમ જ મારા જીવનો છે? કે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ રીતે સોંપાવવું છે? તો એ ખાલી જીવનો સ્વીકારવાને તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમને હાંક મારે છે અને તમે તેની પાસે આવો અને તમે તમારા જીવનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અર્પણ કરો.